એમાં કોઈ ભેદ હોતા નથી. જ્ઞાનનો સ્વવિકલ્પ એટલે વિશેષ સ્વભાવ છે, તો એ સાથે બધાને જાણે છે. તો અહીંયા આપણને જે ગુરુદેવસિંહને અંશી કહેવો છે, એ કોને કહેવો છે? શુદ્ધ આત્મા, જ્ઞાયક ભાવ, એકરૂપ ભાવ જે અનાદિ અનંત તે અંશી છે, અને એના આશરે નિર્મળ પર્યાય પ્રગટ થાય. બાકી તો દ્રવ્યને પણ એક રીતે અંશી કહેવાય, અને એના ગુણ પણ એને શું કહેવાય? અંશ કહેવાય છે. તો એ રીતે અહીંયા કે અહીંયા તો પર્યાયને છે, એને અંશ ધર્મ. હવે એનાથી આગળ, સાધક જીવને આશ્રય અંશી ન હોય છે, અંશનો નહીં. સાધક જીવને આશ્રય કોનો હોય છે? અંશી. એટલે અહીંયા અંશી એટલે કોણ લેવો છે? આનંદ ગુણનું અભેદપણું એ દ્રવ્યનું છે એની વાત. આના પહેલાં આઈ થિંક 2-3 દિવસ જ થયા ને ગુરુદેવસિંહના પ્રવચનમાં એક શું આવ્યું હતું, શ્રદ્ધાની પર્યાય પણ શ્રદ્ધાનો વિષય નથી. શું છે? શ્રદ્ધાની, સમ્યક દર્શનની પર્યાય શ્રદ્ધાની પર્યાય પણ શ્રદ્ધાનો, શ્રદ્ધાનો વિષય. તો એનો અર્થ શું થયો? પર્યાય રહિત એકરૂપ પોતાનો જ્ઞાયક ભાવ એ એક જ. એના જુદા જુદા નિયમસારમાં તો ઘણા શબ્દોથી કારણ પરમાત્મા, કારણ સમયસાર, કારણ જીવ, પરમ પ્રાણામિક ભાવ, પંચમ ભાવ. સમયસારને લઈએ તો અકારક, અવેદક, જયસેન આચાર્ય દેવના શબ્દોમાં કહીએ તો કેવો કહેવાય? નિષ્ક્રિય, જેમાં કોઈ જાતની ક્રિયા પર્યાયનો જેમાં વિષય એ નથી. તો એ અહીંયા એ જે તત્વ છે એ સાધક જીવને, કોની વાત લીધી? સાધક જીવને, આપણને નહીં, આપણને પણ હોય ને. અરે તે આશ્રય ક્યાં લીધો છે? તે તારા માટે હોય. સાધક જે સાધના કરે છે એના માટે. અને પરમાત્મા તો પૂર્ણ થઈ ગયા, એમને તો પ્રશ્ન નથી. અહીંયા તો સાધક જીવને આશ્રય કોનો છે? અંશીનો છે, અભેદનો છે, એકરૂપ તત્વ, પૂર્ણ તત્વ, પણ અંશનો આશ્રય. અંશનું શું હોય છે? જ્ઞાન છે, પણ એનું આશ્રય નથી. એને પછી તો પર્યાય છે પ્રગટ એટલે નિવેદન, પણ અહીંયા મુખ્યત્વે કોનો વિષય દેખાડો છે? કે આશ્રયભૂત તત્વ કોણ છે? કે આનંદ ગુણનો એકરૂપ એવો અંશી છે એ આશ્રયભૂત છે. એક એક સમયની પર્યાય અથવા તો ગુણભેદ એ અંશ આશ્રયભૂત તત્વ નથી. અને એટલા માટે સમયસારમાં આશ્રયભૂત કોણ નથી એ શરૂઆતની ગાથા માટે કઈ ગાથા લીધી? શરૂઆતમાં આ આશ્રયભૂત નથી, 6 અને 7. સાતમીમાં કોની વાત લીધી? પર્યાયથી રહિત એક જ્ઞાયક ભાવ. અને 7મી ગાથામાં શેની વાત લીધી? ગુણભેદ વાર કથને જ્ઞાનીને, નિશ્ચયમાં દર્શન નહીં, જ્ઞાન નહીં, જ્ઞાયક એક છે. એ રીતે આખી વિષયની વાત અને એનો ખુલાસા પછી બહુ જ ગુરુદેશી કરે છે. તો આ રીતે હવે એનાથી આગળ ગુરુદેશી લે, વેદન અંશનું હોય છે પણ તેનું આલંબન હોતું નથી. જો પરસ્પર બે જ વાત આવી, કઈ પરસ્પર શું આવી? પહેલી કઈ આવી? સાધક જીવને આશ્રય અંશી ન હોય, અંશનો આશ્રય નહીં. હવે એનાથી બીજું, વેદન કોનું હોય છે? અંશનું હોય છે પણ એનું અવલંબન હોતું, જે પ્રગટ પર્યાય છે એના અંશ, એ વેદન પર્યાયરૂપ અંશનું વેદન હોય છે પણ એનું આલંબન હોતું. આનાથી એકવાર ગુરુદેશે એ પણ લીધું, શું લીધું? આના ઉપરથી આજ બોલો, કદાચ એ જ હોય કે જે હશે, જેનો આશ્રય તેનું વેદન નહીં અને જેનું વેદન તેનો આશ્રય નહીં. શું છે? જેનું આશ્રય એનું વેદન નહીં. કારણ કે આશ્રય કોનું છે? ત્રિકાળી દ્રવ્યનું, સ્વભાવ ભાવનું. અને વેદન કોનું છે? પર્યાયનું. તો જેનો આશ્રય એનું આશ્રય કહો, અવલંબન કહો, એનો આધાર કહો, એની દ્રષ્ટિ કહો, એની શ્રદ્ધા. તો એ જેનું છે એ શક્તિ સામર્થ્યનું છે પણ એનું વેદન નથી. વેદન કોનું છે? પ્રગટ પર્યાય. તો જેનો આશ્રય એનું વેદન નહીં અને જેનું વેદન, કોનું વેદન છે? પ્રગટ પર્યાયનું પણ તેનો આશ્રય હોતો નથી. એનું જ અહીંયા આપણને લીધું કે આશ્રય અંશીનો હોય છે, અંશનો નહીં, અને વેદન અંશનું હોય છે પણ તેનું આલંબન હોતું નથી. તો થ્રુ આઉટ સાધક દશામાં અંશી એવું ત્રિકાળી દ્રવ્ય છે તેનું જ આશ્રય હોય છે, અને એનો જ અર્થ એનું આલંબન હોતું નથી, તેના ઉપર વજન હોતું નથી. આમ કહીને શું કહેવું? એનું છે ને તેના ઉપર, એટલે કે અંશ, પ્રગટ થયેલા અંશ ઉપર શું હોય છે? વજન, એનો આશ્રય હોતો. એનું જ્ઞાન હોય છે, એનું વેદન હોય છે, પણ એ ઉપરની દ્રષ્ટિ, એનો આશ્રય, એનું અવલંબન હોતું નથી. આલંબન તો સદાય, સદાય એટલે હંમેશે, સાધક દશાની કોઈ પણ હો, ચોથું પાંચમું ગુણસ્થાન હો, મુનિ દશા હો, શ્રેણી માંડે બારમું ગુણસ્થાન, એ બધામાં એક ધારા એકોનું આલંબન હોય છે કે આલંબન તો સદાય. અરિયન સિદ્ધાંતની તો વાત જ નથી, આ તો એક સાધકની કોઈ પણ ભૂમિકા હો એમાં આલંબન તો સદાય, શુદ્ધ અખંડ એક પરમ પ્રાણામિક ભાવ સ્વરૂપ નિજ આત્મદ્રવ્યનું જ હોય છે. આ આખી વાત કોની આવી? બધાને એ જ હોય, આ તો અહીંયા મુખ્યપણે સાધક દશામાં, કારણ કે આલંબન લેવું ન લે, ત્યાં તો પૂર્ણતામાં હવે કોઈ લેવું છે નથી એવા પ્રકાર. બાકી કોઈ પણ નિર્મળ પ્રણતી સાધકની હોય કે સાધ્યની, અવલંબન તો કોણ છે? એક જ તત્વ રહે છે. અહીંયા તો મુખ્ય આપણને સાધક દશા માટેની વાત કરે છે. તો એ આલંબન તો સદાય, જો કેવો એક એક શબ્દ છે, શુદ્ધ, પછી અખંડ. અખંડ એટલે જ્યાં ગુણભેદ પણ નથી, પર્યાયભેદ તો નહીં, ગુણભેદ પણ નથી, અને તો પછી કેવો છે? એક છે. અને એનું નામ શું આપ્યું? પરમ પ્રાણામિક ભાવ. કેમ આવું પરમ પ્રાણામિક શબ્દ આવે? પ્રાણામિક નહીં, ખાલી પ્રાણામિક લે શું વાંધો છે? એવું કાંઈ જરૂર નથી. પરદ ખાલી પ્રાણામિક લઈએ તો આપણે આત્મામાં ખાલી પરમ પ્રાણામિક એટલે બીજા દ્રવ્યથી જુદું પાડવા માટે છે. પરમ પ્રાણામિક, પરમ પ્રાણામિક આ તો અહીંયા શેના માટે છે? પરમ પ્રાણ, કારણ કે પ્રાણામિકના કેટલા ભેદ છે? પ્રાણામિકના ત્રણ ભેદ છે. 320 ગાથા જે શનાચાર્યમાં છે. બાકી આમ તો જ્યારે પાંચ ભાવનું વર્ણન એમાં આવે, ભવ્યત્વ પ્રાણામિક, અભવ્યત્વ પ્રાણામિક અને જીવત્વ પ્રાણામિક, એવા ત્રણ ભેદ છે. એમાં પણ ભવ્યત્વ પ્રાણામિક એટલે શું? પર્યાયની ભવ્યત્વ પ્રણાની એની યોગ્યતા છે, એ ભવ્યત્વ પ્રાણામિક, પર્યાયની યોગ્યતાની વાત. એવી રીતે કોઈ જીવ અભવ્ય છે, એની પર્યાયગત અભવ્ય જે યોગ્યતા છે તેનું નામ અભવ્ય પ્રાણ, અને ત્રીજું શું છે? જીવત્વ પ્રાણામિક. અને જીવત્વ પ્રાણામિકના પણ બે ભેદ પડે છે, એક શુદ્ધ જીવત્વ અને એક અશુદ્ધ જીવત્વ. તો જે અશુદ્ધ જીવત્વ એટલે શું? જીવ 10 પ્રાણથી જીવ જેવે, 10 પ્રાણ આવ્યા હતા ને, ક્યાં ક્યાં આવ્યા હતા 10 પ્રાણ? 5 ઇન્દ્રિય, મન, વચન, કાય, શ્વાસોશ્વાસ, અને એનાથી જે જીવ, એવી પણ એક યોગ્યતા છે. એકેન્દ્રિયમાં કેટલી હોય છે? 4 હોય છે ને, મિનિમમ 4 પ્રાણ હોય, ને વધારે વધારે કેટલા હોય? 10 પ્રાણ હોય સંઘને. તો એ બધાથી જીવ જીવે છે એનું નામ શું કહેવાય? એવી પણ જીવની પર્યાયગત યોગ્યતા છે તો તેનું નામ અશુદ્ધ જીવત્વ પ્રાણામિક કહેવાય. અને પોતાના ચૈતન્ય ભાવ પ્રાણથી જીવે છે, એવું આવે છે ને ક્યાંક સમયસરમાં, પહેલી જીવત્વ શક્તિ છે. તો આત્મા કેવું છે એની વ્યાખ્યા શું છે? આત્મદ્રવ્યને કારણભૂત ચૈતન્ય માત્ર ભાવનું ધારણ, એવું જેનું લક્ષણ એટલે સ્વરૂપ છે તેનું નામ જીવત્વ શક્તિ કહેવામાં આવે છે. હું શેનાથી જીવું છું? શરીરથી કે આયુષ કર્મથી? હું શેનાથી જીવું છું? શરીરથી કે આયુષ કર્મથી? શરીર ન હોત તો, શરીર ન હોત તો પછી આયુષ પૂરું થઈ ગયું હોત તો મારું જીવવું મારા જીવત્વ શક્તિથી મારા ચૈતન્ય ભાવ પ્રાણથી જીવ, અને તેઓ એ પોતાના ચૈતન્ય ભાવ પ્રાણથી જે જીવ જીવે છે એ શુદ્ધ જીવત્વને પરમ પ્રાણામિક ભાવ કહેવામાં આવે છે. અને કેવો છે 320 ગાથામાં, નથી કારક નથી વેદક અરે જાણે જ કર્મોદય નિજરા બંધ, અને આવા જાણવાના સ્વભાવથી એ ભરેલો. તો અહીંયા એવો પરમ પ્રાણામિક, પ્રાણામિકનો એકચ્યુઅલી અર્થ શું છે? નિરપેક્ષ ભાવ. બાકીની જે ચાર છે એ બધી કેવી છે? પર્યાય. અને પર્યાય કેવી છે? બધી કર્મ સાપેક્ષ છે. અને આ પ્રાણામિક ભાવની વ્યાખ્યા 85 કાયમાં ગુરુદેવજી ઘણી યાદ કરતા, 56 નંબરની ગાથામાં શું છે એની વ્યાખ્યા? દ્રવ્ય આત્મલાભ હેતુ પરિણામ, અને પરિણામ સહિતનો ભાવ તેનું નામ પ્રાણામિક કહેવાય. પછી એનો ગુરુદેવજી દ્રવ્ય એટલે પદાર્થની, આત્મ એટલે પોતાના, એનું મૂળ હૈયાથી દ્રવ્ય આત્મલાભ હેતુ પોતાની ત્રિકાળી મૂળ અસ્તિત્વ જે છે નિરપેક્ષ ભાવ એને એક પરિણામ. પરિણામ એટલે ત્યાં પર્યાય ન લેવું. એવી રીતે જો વિચાર કરીએ ને તો શક્તિમાં 19મી શક્તિ કઈ છે? પરિણામ શક્તિ છે 19મી. અચ્છા, પરિણામ શક્તિ એટલે શું? જેમાં પરિણામ, જેના કારણે પર્યાય હોય એનું નામ પરિણામ શક્તિ. તો શું પરિણામ શક્તિ છે? નામ એવું જ છે ને, નામ પરિણામ શક્તિ છે, 19મી જ છે. તો એની શું વ્યાખ્યા છે? છેલ્લે એમાં એક આવે, એક અસ્તિત્વ માત્રમય પરિણામ શક્તિ. શું વ્યાખ્યા કરી? પર્યાયની નથી લીધી. શું લખ્યું છે? એક. અને એની શરૂઆત ક્યાંથી આવે છે? દ્રવ્ય વ્યય ઉત્પાદથી આલિંગિત, ત્રણે આવી ગયા. પછી એનાથી આગળ સદસ વિદસ જેનું સ્વરૂપ છે, અને ત્રીજું આવે એવા એક અસ્તિત્વ, ત્રણમાંથી બે, બેમાંથી એક, ધ્રુવ વ્યય ઉત્પાદથી આલિંગિત સતની અસ્તિત્વ. પછી એમાંથી ધ્રુવ્ય કેવો ભાવ છે? સદસ્ય છે. અને ઉત્પાદવય કેવા છે? વિસદસ. સદસ એટલે એકરૂપ દેખાય હંમેશા, અને ઉત્પાદવય કેવા છે? એક જાય છે એક આવે છે. એક ઉત્પાદ આવે છે, વ્યય જાય, એક હય, એક એટલે અભાવ, એક પ્રગટરૂપ. તો એ કેવા છે? વિસદસ. અને બેનું બળીને ત્રણથી બે, અને બે મળીને હું કહેવો છું એક અસ્તિત્વ છે, આ તેનું નામ પરિણામ છે. એટલે જ્યાં જ્યાં જે જે યોગ હેલો, સામાન્યપણે પરિણામનો અર્થ આપણે શું લઈએ છીએ? પર્યાય લઈએ છીએ, દશા લઈએ છીએ, અવસ્થા લઈએ છીએ, એ પણ એક છે. અને અહીંયા એનું શું છે? અસ્તિત્વ માટે એનો શબ્દ શું આપ્યો છે? પરિણામ. તો અહીંયા પણ પરિણામ એટલે શું છે? મારી એક નિરપેક્ષ હયાતી છે. તો એને અહીંયા પ્રાણામિક, અને એમની પણ અહીંયા ત્રિકાળી દ્રવ્ય દેખું છે. પર્યાયગત યોગ્યતાઓ નથી, એ ભવ્યત્વ હો, અભવ્યત્વ હો, કે અશુદ્ધ જીવત્વ, એ કેવી છે? ત્રણેય પર્યાયગત યોગ્યતા છે. તો એ પણ કેવી? કોઈ કર્મ સાપેક્ષ નથી, અનાદિની હોય છે. તો તેને અહીંયા પ્રાણામિક લીધી. પણ એ બધાથી જુદું એક ત્રિકાળી દ્રવ્ય રૂપ જે નિરપેક્ષપણું છે તે પરમ પ્રાણામિક ભાવ. તો અહીંયા ફરીથી શું લેવું? તો ગુરુદેવજીને કે આલંબન કોનું હોય? પ્રગટ પર્યાયનું કે ત્રિકાળી દ્રવ્યનું? અને ત્રિકાળી દ્રવ્યને અહીંયા કહે છે શુદ્ધ અખંડ એક પરમ પ્રાણામિક ભાવ સ્વરૂપ નિજ આત્મદ્રવ્યનું જ હોય છે. સમય નિયમસારમાં એને તો કારણ પરમાત્મા, કારણ જીવ, કારણ સમયસા એવા શબ્દોથી એમાં વર્ણન હોય છે. તે આત્મદ્રવ્યનું જ જ હોય છે, કોઈ પણ ભેદ નહીં. કોઈ કે અભેદપણે પણ કંઈક લઈ લેવાય પર્યાય, તો એ પણ નહીં. અરે જો પર્યાય સહિત લેશું તો એ વિષય કેવો આવ્યો? દ્રવ્ય અને પર્યાય બેને અભેદ કરીને લઈએ તો પણ શું આવ્યું? બે ધર્મો આવ્યા. તો નહીંનો વિષય કોણ હોય છે? એક ધર્મ કે અનંત ધર્મને? તો એ પ્રમાણનો વિષય બને છે દ્રવ્ય પર્યાયમય. આખું જે અનંત ધર્માત્મ છે એ કેવું છે? જ્ઞાનનો વિષય છે. ત્રિકાળી દ્રવ્ય છે એનો વિષય તો એ શુદ્ધા શુદ્ધ નહીં, એનો એક વિષય છે. તો એ આત્મદ્રવ્યનું જ આલંબન હોય છે. તેના જ આધારે ધર્મ કહો કે શાંતિ કહો. કોના? તેના જ આધારે. એટલે કોના આધારે? પરમ પ્રાણામિક ભાવ સ્વરૂપના આધારે જ. હવે કહે છે શું થાય છે? ધર્મ કહો. કારણ કે આ પ્રશ્ન પહેલો શું આવ્યો હતો ને, ધર્મ એટલે શું, ધર્મને કેવો કહેવાય? તો એને કે આવા પરમ પ્રાણામિક ભાવના આશરે જે પણથી પ્રગટ થાય તેને ધર્મ કહો, શાંતિ કહો, સમ્યક દર્શન કહો, સમ્યક જ્ઞાન કહો, સમ્યક ચારિત્ર, જે પ્રકારે નામ આપો. અને નિયમસારની અપેક્ષા કહીએ તો ક્યાં ક્યાં નામ દેવાય? અહીંયા પરમાર્થ પ્રતિક્રમણ કહો, એને પ્રત્યાખ્યાન કહો, આલોચના કહો, અત્યારના પ્રાયશ્ચિત કહો, સમાધિ કહો, સામાયિક કહો, આગળ આવશે પરમ ભક્તિ કહો, આવશ્યક કહો, બધા જ એમાં સાથે આવી જાય. અને તે અહીંયા કે બધું એના, અને એના આ રીતે કહેવાનું આશ્રયભૂત તત્વ હંમેશા એક જ રહેવાનો છે. પ્રણતિની ભલે વિવિધતા હો, ગુણસ્થાનની વિવિધતા હો, પણ આશ્રયભૂત નિત્ય સદાય એકરૂપ અભેદ પરમ પ્રાણામિક ભાવ જ. શબ્દો કદાચ અઘરા લાગે, પણ આવા એક કે પાંચ ભાવ જીવના અસાધારણ પાંચ ભાવ, અને એમાં એક પ્રાણામિક, અને પ્રાણામિકમાં પણ પરમ પ્રાણામિક ભાવ. એનાથી આગળ 92 નંબરનું લઈએ. એટલે મૂળ આ બોલમાં એક અંશી અને અંશની વાત આવી. તેમાં અંશી એટલે અહીંયા કોણ મૂળ? શુદ્ધ નયનો વિષય એવો શુદ્ધાત્મા, એ અનંત ગુણનું એક રૂપ છે, તો તેનું નામ શું કહેવાય છે? અંશી. અનંત ગુણને ધારી, અને એ રીતે એક અંશી એક પ્રમાણના વિષય રૂપ હોય છે. એમાં દ્રવ્ય, ગુણ, પર્યાયને બધા સાપેક્ષ ધર્મો, એ બધું પણ એમાં સાથે આવતું હોય છે. અહીંયા તો ગુરુદેવસિંહને એ અંશી એટલે ત્રિકાળી ભગવાન આત્મા એના આશ્રયે નિર્મળપણથી પ્રગટ થાય છે. કોઈ એક પર્યાયના કે ગુણભેદના લક્ષે પણ ક્યારે પણ શુદ્ધતા થવાની નથી. તો એ રીતે આપણને વિષય બતાવ્યો. હવે બહુ જ અઢી લીટી કહો, એમાં આખું શું આખું બહુ. પહેલો શબ્દ શું છે? જેને ભવનો થાક લાગ્યો હોય. શું શબ્દ છે? જેને, એમ જ વાંચશો ને આપણે. લાગ્યો છે ક્યારેય થાક લાગ્યો છે? ના, થાક તો દરરોજ લાગે છે અમને તો. સાંજના ઘરે આવીએ તો કહેવાય ગુજરાતીનું એને શું કહે? કાંઈ નહીં, થાકીને લોથપોત થઈ ગયો થાકીને. જીવનમાં ક્યારે પણ એક એક વિચારધારા હવે સંયોગ આધીન કરવા જેવી જ નથી. વિચારધારા કમસે કમ ત્રિકાળી સ્વભાવની તો ઉત્તમ છે, કમસે કમ પોતાના અંતરંગમાં મારી પ્રણતિમાં શું અને એના માટે મારે સ્વભાવનું શું આવશે. એ સિવાય ભાઈના જેનું તને કોઈ વેદન જ નથી, જેનું એની બધી વિચારણા કરીને શું ફાયદો છે? તો અહીંયા છે જેને, આ બહુ જ જરૂરી છે. શું જરૂરી છે? જેમ કોઈ આરામ કરવા કોણ જશે? ડૉક્ટર પાસે કોણ જશે? જે થાક લાગ્યો હશે એ આરામ કરશે, બીમાર પડ્યો હશે એ ડૉક્ટર પાસે જશે. એમ ભવનો થાક, સંયોગોનો નહીં, રાગ દ્વેષનો થાક, પોતાના અજ્ઞાન ભાવનો થાક, દુઃખના વેદનથી એને જેને હવે કાંઈક થાક લાગ્યો છે એનાથી કાંઈ છૂટ પડવું છે. અને રીતે એક વિચાર કરીએ, ભવનું દુઃખ, સ્વભાવનું સુખ, આ બેમાં એને આથરો પડવો પડશે. કોઈ પણ ભવ મને કેવું છે? એક દુઃખદાયક, અને મારો સ્વભાવ કેવો છે? સુખદાયક. આવો જો આંતરો એને લાગશે તો એ જેના સ્તુતિમાં ઘણીવાર બોલીએ છીએ, વિભાવ્યથી સ્તંભી સ્વરૂપ ભણી દોડે, પણ એના માટે પહેલું શું લાગવું જોઈએ? વિભાવનો થાક લાગવો જોઈએ, સંસારનું દુઃખ. કોઈ પણ સંયોગો હોય એના લક્ષમાં મને આકુરતા સિવાય બીજું કાંઈ જ થવાનું નથી, એવું એક અંદરમાં દ્રઢ નિર્ણય થશે અને નાસ્તિ સાથે અસ્થિ સ્વભાવનું સુખ. કોઈ પણ ઉદય પ્રસંગમાં કોઈ પણ પ્રસંગે મને સ્વભાવના શરણે નિશ્ચિતપણે અનાકૂળતા થશે. કોઈ પણ સંયોગ હો, ઉદય હો, કોઈ પણ વિવાહ હો, મને એ વખતે આકુરતાથી જો બચવું હોય તો સ્વભાવનો શરણું, સ્વભાવનો આશ્રય, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એવી અંદરની દ્રઢતાથી કામ થવું જોઈએ. શબ્દો તો બોલી લેશું, વિકલ્પ તો કરી લેશું, લખેલું વાંચી લેશું, પણ અંદરની રૂચિમાંથી જ્યારે આ ભાવ થશે તો એની સાચી દિશા એ મળવાની છે. મળી મને નથી એ પોતે જાણે ને ભગવાન જાણે, બીજાના સાથે એનો અભિપ્રાય ન લે, પોતાને પોતાના પરિણામનો ખ્યાલ આવી શકે છે. સૂક્ષ્મની પોતે વિચારણા એક નિષ્પક્ષપણે પ્રમાણિક થઈને જો વિચારશે તો મારા પરિણામોની દિશા, ઝુકાવ કઈ તરફ છે પોતાને ખ્યાલમાં આવી શકે છે. આ તો એક જીનવાણીમાં જ્ઞાનીઓ એક માર્ગની ધારા દેખાડતા હોય, તું ક્યાં ઊભો છે તારે નક્કી કરવાનું, એ તો એ માર્ગ દેખાડતા હોય. પણ આ એક બહુ જરૂર છે. શું છે? જેને ભવનો થાક લાગ્યો હોય, આવી જ્યાં સુધી અંદરની દ્રઢતા નહીં આવે તો બહિર્મુક્તા નહીં છૂટે. કારણ કે બહિર્મુક્તામાં સુખના કેટલા વિષયો આપણે જોયા છે, કોઈ ક્યાં બાકી રાખ્યા છે, એક એક વિષય એને સ્પર્શ, રસ, ગંધ, વર્ણના કોઈ પણ શબ્દોથી પણ ક્યાંક ને ક્યાંક એને સુખ બુદ્ધિ એ માનીને આપણે બેઠા છીએ, એને હજી પરિભ્રમણનો એ પણ એક વિચાર કરીએ. 84 લાખ યોની ચાર ગતિ છે, પણ યોની કેટલી છે? કોઈ ઓછી હશે? આપણને એમ કહે ભાઈ તમને રખડવા માટે ને એક એક જગ્યાએ એક એક દિવસ રખડવાનું છે, શું થશે? 84 લાખ યોની છે, એમાંય પણ એક શ્વાસ જેટલા ટાઈમમાં કેટલા? 18 ભવ. એક ભવના દુઃખને સહન કરવાનું તાકાત સામર્થ્ય નથી. અને આ ભવ આ આમ કહીને કોઈને એમ થાય આમને શું કરાવી દો છો, આ ડરવાઓ છો અથવા આમને નિરાશ કરી દો છો? નિરાશ નથી. તને આવું એક પહેલાં દુઃખ લાગ્યું છે તો એનો ઉપાય છે. જેમ ઓલું હોય કેન્સર, જો શું કહે 4th stage જાણ પહોંચી ગયું હોય અને ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા અને આપણી પાસે હવે કોઈ ઉપાય ન, એવું નથી. આ તો એક પોતાને કેવી દશામાં છે કે જ્યાં એને એક આત્મહિતની માટે પુરુષાર્થની જાગૃતિ અંદરમાં થાય. નિરાશા કરીને એમ નથી, કારણ કે આવા દુઃખનો શું છે? ઉપાય છે. ક્યાં સુધીનો ઉપાય છે? તું કદાચ 7મી નરકે પણ પહોંચી ગયો તો પણ ઉપાય છે. કારણ કે તારી પાસે તારું ચૈતન્ય તત્વ, ધ્યેય તત્વ સિદ્ધ સ્વરૂપે એવું ને એવું રહ્યું છે. તારી પાસે જો ધ્યેય તત્વ ન હોત તો સુખી થવાનો કોઈ ઉપાય જ નહોતો, સાધન જ નહોતું. પણ ચૈતન્ય તત્વ પાછું કેવું છે? કેવું છે? અનંતવાર નરક નિગોદના ભવ કર્યા તો પણ મારા ચૈતન્ય તત્વને, આશ્રયભૂત તત્વને જેને કહીએ ઊંચી આંચ નથી આવે એવું સિદ્ધ. અરે આ રીતે અહીંયા પહેલાં નાસ્તિક કરીને સામે એટલી જ અસ્થિ છે કે તારા માટે બધું જ જેને કહે ને પાછા વળી ન શકાય એવા સુધી નથી પહોંચ્યા. પણ પહેલો એનો જ ભવનો થાક, રાગ દ્વેષનો થાક, સંયોગનો નહીં, જેને ભવનો થાક. એક આમ થવું જોઈએ, શું ભવ થશે મને? મારે પરિભ્રમણ થશે? મને મારા ચૈતન્યનો વિહાર, એનો વિરહ પડી જશે મને? એવી એક કોઈક અજાણ્યા સ્થાને આફ્રિકામાં ગમે ત્યાં જે એક મૂકી દીધા તો શું થશે? પૂજ્ય બેનસી તો શું કહે એના માટે? છે અમે આ પરદેશમાં ક્યાં ચાવી છેડા, અહીંયા અમને અમારું કોઈ દેખાતું નથી એમ ભવમાં થવું જોઈએ કે અમે ક્યાં અહીંયા આવી ચડ્યા. આ વિકલ્પોમાં અમને અમારું કોઈ દેખાતું નથી, અમે તો ચૈતન્ય તત્વ છે, અનંત ગુણરૂપ સમુદ્ર જ્યાં છે ત્યાં અમારા વાસ છે, એવી એક કોઈક વૈરાગ્યની કે અંદરની ભાવના એ થવી જોઈએ. તો જેને ભાવનો થાક લાગ્યો હોય, હવે વિશ્વાસ આવતો નથી કે કરતો નથી, થોડીક વિચારી, આવતો નથી કે કરતો નથી, ખરેખર તો એને 24 કલાકને એકવાર પરિણામનો વિચાર કરી લેવા જોઈએ કે સવારથી ઉઠીને બીજા સવાર સુધીને ચાલો રાતના સુવા જઈએ ત્યારે અમે આટલા કલાક શું કર્યું. સવારના સમજી લો 7 વાગે ઉઠીને રાતના 10 વાગે જઈએ તો 15 કલાક, મારા આ 15 કલાક દરમિયાન મારા વેદનમાં શું આવ્યું છે. કોઈ કે અમે તો આનંદથી અનુકૂળતા અમારે બધી જ હતું, અરે અનુકૂળતા વખતે પણ ભોગવામાંની આકૂળતા એ ખબર પડે છે ક્યારે. આપણે આકૂળતા કોને ગોતીએ છીએ, કોને માનીએ છીએ, ઈચ્છિત વિષય છે અને નથી મળતો તો પ્રતિકૂળતામાં હજી આકૂળતા જેવું લાગે છે, પણ અનુકૂળ સામગ્રી વચ્ચે પણ એક ભોગવવાની આકૂળતા હોય, અને જો ભોગવવાની આકૂળતા ન હોત તો એકનો એક વિષય કેમ નથી પકડી રહેતા. આપણે વિષય શું કામ બદલાવીએ છીએ, વિષય બદલાવીએ છીએ એ જ નક્કી કરાવે છે કે તને સંતુષ્ટિ નથી, તને શાંતિ નથી, તને સંતોષ નથી, નહીં તો શું કામ બદલાવે છે વિષય. તો એટલા 15 કલાકમાં કેટલા વિષય બદલાવ્યા હશે આપણે, ક્યાં ગણવા જ જઈએ તો ક્યાં છે બધા એક એક વિષય, અને એમાં સુખ નથી પણ મળ્યું અને છતાં હજી લેટેસ્ટ ટ્રાય અગેન એમ કરીને એકને એક વિષય વિચાર કરીએ કેટલી વાર. આને આ ભવનના ને આને આજના દિવસના પણ એક વિચાર કરીએ, ઊંડી વિચારણા થશે ને તો તત્વનું યથાર્થ સમજણ આવશે કે મારા માટે કોણ દુઃખમય છે અને કોણ સુખમય. પૂજ્ય બેનસી પણ એક સરસ એના માટે એક વાક્ય શું લખે છે, કસાયના વેગમાં તણાતા અટકવું. કસાયના વેગમાં એવા ચાલ્યા જાય છે કે શાંત ચિત્તે અનુભવ નહીં, એક પોતાની પણતીની વિચારણા પણ એમ થતી નથી કે હું શું કરી રહ્યો છું, શું કરવું છે. આ એક મહા દુર્લભ યોગ મેળો છે. કોઈએ પણ એમ ન વિચારવું તો અમને તો ઇઝી મેળો છે ને ઇઝી નથી, અરે પૂરો થશે ને ત્યારે કદાચ કદાચ આકૃતા થશે, અરે મેં અવસર મારા માટે સુવર્ણ અવસર આવ્યો તો મેં ગુમાવ્યો, એવા ખેદ થાય એ પહેલાં જાગૃત થઈ જવા જેવું છે. મહાપૂર્વના પુન્ના યોગે આ કાળે આ ક્ષેત્રે હું એક નાયક પરિપૂર્ણ ભગવાન આત્મા છું, હું પરમ પારણામિક ભાવ છું. પૂજ્ય ગુરુદેવસિંહના જીવનની વાત કરીએ તો ગુરુદેવસિંહને એક ગુજરાતીમાં કહે ને ખટકો રહેતો હતો, ખટકો ખટકો શેનો, ખટકો તો ખબર પડી જાય શેનો હતો, ખટક એક શું, પોતાના સંપ્રદાયના ગુરુ હીરાજી મહારાજ હતા. ગુરુદેવસિંહ એના માટે શું કહેતા, એકદમ ભદ્રિક સરળ, એકદમ ભલે એમની જે વિધિ હતી એ પ્રકારે ક્યાંક એ વાંચવા બેસે તો પણ નજર આખી ક્યાં હોય, ધીરા અવાજે શાંત ભાવે, કે કોઈકને કહેવું હોય ને તો પણ એક ગુરુદેશ સરસ એના માટે એક શબ્દ વાપરતા, ક્યારેક ગુરુદેશી હોય અને થાકે થોડા સૂઈ જાય ત્યારે પ્રેમથી કહે, કાનજી આપણને આવું સુતા સુતા શાસ્ત્ર વાંચવું ન પાલવે. એટલે કહેવાની વાત શું છે, ઠપકામાં પણ એક કેવી રીતે એક મીઠા, આવી એક બાહ્યગ્રત જો યોગ્યતા દેખો તો બુરી હતી, પણ શું હતું, શું હતું, હું એક આત્મા જ્ઞાયક છું એવા શબ્દો કાને નહોતા પડ્યા. ત્યાં તો બધી શું એ કર્મથી થાય બધી જ વાત હતી, પણ આવું એક શબ્દ વાક્ય પણ, અને એ તો જીવનમાં તો અહીંયા આપણને જો આવું તત્વ હવે સાંભળવા જો મળ્યું છે, સમજવા મળ્યું છે, એટલો ક્ષોભસમ પણ છે, તો આપણા જીવનમાં કેવું પ્રણતિનું કાર્ય હોય. અંતર બાહ્ય સુમેળવાળું જીવન હોય આપણું. તો અહીંયા તો ગુરુદેવજી અહીંયા કહે છે, ભવનો થાક, ભવનો થાક. અરે શું મને આજ પુણ્ય પાપના ખેલમાં જ રહેવું છે? મારે સંસાર એટલે શું? પુણ્ય પાપના ખેલ, સંયોગો વિયોગો આવે, અનુકૂળ પ્રતિકૂળ બધા એ સંસારના ખેલ છે, એમાં ને એમાં આ જીવન છે. તો એ હવે સંસારનો થાક લાગ્યો, નાસ્તિ હવે તો એની જગ્યાએ અસ્થિ શું હવે? ફરીથી જેને આત્મા કેવો છે એ જ જીવ, જેને થાક લાગ્યો છે એ જ જીવને હવે અસ્થિથી જોઈએ તો આત્મા કેવો છે તે સમજવાની સાચી જિજ્ઞાસા. શબ્દ શું વાપરે છે? ખાલી જિજ્ઞાસા નહીં, શું શબ્દ વાપરે છે? તો આવા કાંઈ બે ભેદ થોડી હશે? સાચી જિજ્ઞાસા ને ખોટી જિજ્ઞાસા ને એવું બે પ્રકાર હોય? ખાલી ખાલી જેને કહે ને એક જાણવા ખાતર, એક હોબી તરીકે. ધર્મ છે ને ક્યારે એમ ન કરો કે જેમ બધા સબ્જેક્ટમાં ડિસ્કશન કરીએ એમ ચાલો આપણે હવે શેની કરીએ. શું હોવું જોઈએ? જીવન ધર્મમય અને ધર્મ જીવનમય થઈ જવું જોઈએ, બે એકમેક થઈ જવા જોઈએ. જેમ મોટું જ વૃક્ષ હોય અને વેલડી, સમજે વેલડી, વેલ ક્રીપર, એ જે કેવી હોય એને એક વિટરાઈ જતી હોય, અથવા તો માછડો એનો બાંધતા હોય એને, એમ મારી પણતી ચૈતન્યમાં વિટરાઈ જાય, જીવન આખું કેવું થઈ જાય? ધર્મમય થઈ જાય અને ધર્મમય જ જીવન થઈ જાય. આ એવી જો જિજ્ઞાસા છે. આત્મા કેવો છે તે સમજવાની સાચી જિજ્ઞાસા, ખાલી પૂછવા ખાતર પ્રશ્ન પૂછવા, પૂછવા ખાતર અથવા તો ખાલી દેખાવા માટે પ્રસંગમાં આવવું, એવી નહીં. સાચી જિજ્ઞાસા, અંદરના ઊંડાણમાંથી મૂંઝવણ જાગી છે અને એના ઉપાય માટે જે પ્રયત્ન કરે છે. પણ અંતરમાં કોઈ મૂંઝવણ જ જાણે ઉગતી નથી, કારણ કે પુણ્યના યોગમાં એવું લાગતું હોય છે કે અહીંયા તમે બધે આનંદમય જીવન જીવ, એમાં બીજું જરૂર છે શું અમારે? પણ ફરીથી સંયોગથી તું વિચારે છે, ક્યારેક વેદનથી કેમ નથી વિચારતો? વેદનમાં વિચારીશ તો વિચારે કે આકુરતા આકુરતા ને આકુર, શેમાં નથી તો મેળવવાની આકુરતા, મળી છે તો ભોગવવાની આકુરતા, અને એના પછી ન છૂટી જાય એની પણ આકુરતા. એ સિવાય બીજું શું હોય છે? તો સાચી જિજ્ઞાસા અંતરમાં જાગી હોય તેને સાચા ગુરુ મળે છે. આમાં શું ગુરુદેવ શું કીધું છેલ્લે? શું કીધું? તેને સાચા ગુરુ મળે જ, એમ કહીને શું કીધું? પહેલા બેમાં શું લીધું? ભવનો થાક લાગ્યો હોય અને સમજવાની સાચી જિજ્ઞાસા અંદરમાં, બે એ બે, અને હવે સાચા ગુરુ મળે, એ શું બેમાં શું ફરક? ઉપાદાન નિમિત્તનો યોગ બતાવ્યો. પહેલી બે લાઈન શું બતાવ્યું? તારી અંદરમાં ઉપાદાનની જાગૃતિ કર પહેલાં, અને પછી જો તને સત્પુરુષ મળે છે કે નથી મળતા. આ બધું કદાચ ખબર જ હશે. સોનગઢમાં સાગરવાળા કહેવાતા, એ બે હતા જેને સાગરવાળાનો બંગલો પાછળ છે ને, એના એ હતા. સાગરના બે ભાઈઓ હતા, એમાં એક ભગવાનદાસ મોટા હતા અને બીજા શોભાલાલ હતા. એમાં શોભાલાલજીને થોડો અભ્યાસ, આ ભગવાનદાસ જે આવતા હતા ગુરુદેવ પ્રત્યે ભક્તિને એવું, પછી પ્રવચનમાં બેઠા હોય બધી વાત આવતી હોય ત્યારે શું કહે? એટલે પોતે અમે શું કરીએ, અમને કોઈ સમજાવનાર ન મળ્યા. આમ કે ને અનાદિથી જીવ રખડે છે ને આ બધું. તો એ ભાઈ એટલે એ ભગવાનદાસજી શું કે અમને કોઈ તો શું એનું ગુરુદેવ શું સમાધાન? પોતાની પાત્રતા જાગી હોય તો સત્પુરુષ મેળા વગર રહેશે ને. સત્પુરુષ મેળા એમ નહીં, મારી પોતાની એ પાત્રતા જાગી નથી, અને પાત્રતા જાગે તો બાયમાં એવો યોગ થયા વગર રહેતો નથી. કેટલા દ્રષ્ટાંત આપણે જોઈ શકીએ છીએ? સિંહના ભાવમાં એ આત્મા ગોતવા ગયા હતા ક્યાંય નહીં તો કેવી રીતે મળ્યા? કેવી રીતે મળ્યા? પોતાની અંતરંગની પાત્રતા જાગે તો ભાઈમાં યોગ મળ્યા વગર રહેતો નથી. માટે સૌથી પહેલી કરવાયું, અને એના માટે છે આ ઉપાદાનની જાગૃતિ માટે. ભવનો થાક લાગે છે અને આત્માને સમજવાની સાચી જિજ્ઞાસા છે, આ પોતાની ઉપાદાનની જાગૃતિ. ક્યારે પણ પોતે વિચારી લેવું કે મારી ઉપાદાનની જાગૃતિ. અરે એમાં ઘણા પ્રકાર છે, ઉદાસ છે, કદાચ જાતિ સ્મરણ થઈને પૂર્વના ભવનો ગુરુની વાણી ભગવાનની વાણી યાદ આવી જશે. પણ પોતાની અંદરમાં પહેલી શું થવી જોઈએ? પોતાની જાગૃતિ, ઉપાદાનની જાગૃતિ. ઉપાદાનની જાગૃતિ થાય તો એને અનુકૂળ એવો યોગ ન મળે, એવું નહીં મળે. તો અહીંયા એ લીધું કે આવી તેને સાચા ગુરુ મળે જ મળે જ, નિશ્ચિત છે. અરે એની જગ્યાએ આપણે શું વિચારવા જેવું છે? શું વિચારવા જેવું? આપણને તો મળી ચૂક્યા છે, તો શેની ખામી રહી છે? કે એ પુણ્ય એટલા હતા એટલે મેળા છે, પાત્રતા નથી જાગૃત કરતા એટલે પ્રણમન નથી થતું. ઓલા તો એને હતી કે તારી પાત્રતા જાગ, અહીંયા તો આપણા પુણ્યના યોગે આવા સત્પુરુષ મળી ચૂક્યા છે, પણ એમની યોગમાં એમની સાનિધ્યમાં નથી, તો એમની વાણીથી આપણે આવી કોઈ અંદરની પાત્રતા જાગૃત નથી કરી કે જેથી પ્રણમન થાય. પાત્રતા જાગે, પુરુષાર્થ કરે તો પ્રણમન થઈ જશે. પાત્રતા જાગે, પુરુષાર્થ કરે છે અને તો એનું પ્રણમન થઈ જાય છે. તો અહીંયા આપણને કીધું છે પોતાની જાગૃતિ નિરંતર, કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, એનું શું કરવું. એ ત્રણેયનું પછી શું કીધું? ત્રણ તો શબ્દ કહી દીધા, પ્રશ્નો, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, તો એનું શું પછી આગળ શું કરવું? કોના સંબંધે આ બધો સંયોગ બધો થયો છે, રાખવા જેવો છે કે શું કરવા જેવો છે? બહારના સંયોગો છે એ ક્યાંય પણ સહજ પુણ્યના યોગે છે અથવા પાપનો ઉદય પ્રતિકૂળતા, પણ એનાથી મનને કાંઈ જ લાભ નુકસાન નથી. એ બધો શું કરવા? આ બધા ઉપર અંતે શું? એનો વિચાર, પછી ત્રીજું વિવેકપૂર્વક અને શાંત. ત્રણ શબ્દ છે, વિચાર, પાછો કેવો વિવેકપૂર્વક અને કેવી રીતે શાંત ભાવે જો કર્યા તો. તો અહીંયા તો સુધી જ નથી પહોંચતા, વચ્ચે છૂટી જાય છે ક્યાંક, એ ધારા નથી. તો યાદ રાખજે, સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ તને કાંઈક આત્મહિત કરવાની એક દિશા મળશે. તને સાચી દિશા મળશે તો દશા તને પ્રગટ થશે, પણ સાચી દિશાનો પણ હજી પ્રયત્ન આપણને એ નથી. તો એ વાત કરી, એનાથી આગળ ચલો એ જ ગુરુદેવજી હજી ત્રાણુંમાં પણ કંઈક વાત કરશે, આપણને દ્રષ્ટાંત આપીને પણ વાત કરશે. જે જમીનમાં ક્ષાર હોય તેમાં અનાજ વાવે તો ઉગે નહીં. શું છે દ્રષ્ટાંત આપીને? જે જમીનમાં ક્ષાર, ક્ષાર એટલે સોલ્ટી, એ ક્ષાર હોય તો એમાં અનાજ વાવે તો અનાજ શું થશે? ઉગે નહીં, પણ એ શું થશે? બળી જાય. જ્યાં સોલ્ટી જગ્યા હોય એમાં બીજ વાવશે તો શું થશે? એ બળી જાય. આ કોની વાત આવી આમ દ્રષ્ટાંત દઈને? આમાં શું સિદ્ધાંત દેખાડવું? એમ જ્યાં પાપની તીવ્રતાના પરિણામ છે ત્યાં તો તને આત્માની અનુભવ કરીને વેદનારૂપી બીજ કંઈ નથી થવાનું. એ રીતે એક બીજું પણ એક લઈ શકાય. અહીંયા ગુરુદેતા એક જ લીધું. જ્યાં પાણીનો ધૌર્ય વધતો હોય એમાં બીજ વાવે તો શું થાય? તો પાણી સાથે વયું જશે. ઓલામાં શું છે? ખારી જમીન છે, એમાં જો બીજ વાવીએ તો શું થશે? બળી જશે. ત્યાં પણ વૃક્ષ આગળ એને અંકુર જ નહીં ફૂટે, બીજ વળી. અને એ રીતે જ્યાં પાણી વહેતું પાણી હોય એમાં જો આપણે બીજ વાવશું તો શું થશે? તો એમાં શું લેશું? પુણ્યના અધિક પુણ્યમાં બે વિચારવું છે. દેવ પર્યાયમાં અધિક પુણ્ય છે અહીંયા આપણે થોડુંક દ્રષ્ટાંત મળીએ કે સમ્યક દર્શન થશે પણ આગળ નહીં થાય કાંઈ. એવી જ રીતે અધિક જ્યાં પાપ છે એવી સાતમી નરકમાં શું થઈ શકશે? સમ્યક દર્શન, પ્રેરણાથી આગળ નહીં થઈ શકશે. આ થોડું દ્રષ્ટાંતમાં એટલું થોડું લે, પણ અહીંયા અધિક પુણ્ય અને અધિક પાપ સુખ થશે, સાધનામાં કોઈ આગળ નહીં વધે. અહીંયા તો એ દ્રષ્ટાંત આપીને ખાલી એક કે ક્ષાર હોય તો વાગે તો અનાજ ઉગાડવા માટે શું જશે? જેમ ઉત્તમ ભૂમિ જોઈએ. કેવી જોશે? ઉત્તમ. ઉત્તમ એટલે શું? કદાચ ખેડૂત આપણે ન હોય કોઈને બધું એવું ક્યાંક હશે જ્યારે વરસાદ આવવાનો હોય ને એ પહેલાં શું કરતા હોય ખેતરમાં? શું કરતા હોય? એની ખેડ એને જમીનને હવે વરસાદ આવશે ને વાવણી કરશે બી વજાવશે એના માટે જમીન તૈયાર કરે, એને ખેડે, એને પહેલાં ઝાડ ખાંકરાને આ તે બધું શું કરી નાખે? દૂર કરી નાખે. અને એ જમીનને કેવી કરે કે ફળદ્રુપ કરે કે જેથી વરસાદનું પાણી પડે અને બીજ વાવે તો એમાંથી અનાજના અને એના બધા અંકુરા ફૂટે. પણ એના માટે શું કરે છે કે એ જેમ અનાજ ઉગાડવા માટે ખારી જમીન કે પાણી વેતું એ નહીં, પણ જ્યાં એને વ્યવસ્થિત મધ્ય છે, ફળદ્રુપ જમીન છે, એ અનાજ ઉગાડવા માટે જેમ ઉત્તમ ભૂમિ જોઈએ તેમ નિર્મળ તત્વનો સ્પષ્ટ ઉપદેશ જીરવવા માટે શું જોશે? પાત્રતા આવ્યું છે ને, પહેલું તો શું છે? નિર્મળ તત્વનો સ્પષ્ટ ઉપદેશ જીરવવા. હું પરિપૂર્ણ પરમાત્મા છું એ વાત પણ અત્યારના સ્વીકારવા માટે એવી પામરતામાં પડ્યા છે કે જાણે કોઈ પર્યાય સિવાય મારું અસ્તિત્વ જ નથી, સંયોગ સિવાય જાણે મારું અસ્તિત્વ જ નથી. એક પામરતા જ પણે હું જાણે રહેલો છું. પર્યાય દ્રષ્ટિમાં પર્યાયની પામરતા દેખાણી છે પણ સ્વભાવની પૂર્ણતા નથી દેખાણી. યોગસારનું એક પ્રવચન છે તે બધાને કદાચ ખબર હશે કે જેમાં ગુરુદેવ છે કે બોલ તારે શું કરવું છે, પામરતા સ્વીકારવી છે કે પ્રભુતા સ્વીકારવી છે? પ્રભુતા સ્વીકારે પામરપણું રહેશે નહીં, અને પામરતાપણું સ્વીકારે પામરપણું જાશે નહીં. આમ જાણે ગુરુદેવસી આપણને ઓપ્શન કહેતા હોય, જેમ કહે ને બોલ તારે શું કરવું છે હવે, પામરતા કે પ્રભુતા? એ યોગ સાધના એ બધા કઈ સાલના હશે? 66ના પ્રવચનો છે, એ બહુ જોરદાર છે. અને એમાંથી જ પછી એ છે ને 100 ઇન્દ્રોની ઉપસ્થિતિમાં ભગવાનની વાણીમાં આવ્યું તું કોણ છો, એ ગુરુદેવના અવાજમાં કેટલું ફોર્સફુલી અવાજ, આમ જાણે કે એક જેને કે એક અવાજની દ્રઢતાથી પણ જો વિચાર કરે તો કેવી ગુરુદેવસિંહની વાણીની. સિંહ એક સરસ એક જગ્યાએ લખ્યું, સિંહની ગર્જના શું કરે? ડરાવે. સિંહની ગર્જના ડરાવે છે અને જ્ઞાનીની ગર્જના નિર્ભય બનાવે છે. સૌ મોટો ફરક પડે છે. સિંહની ગર્જના હશે તો જેવો તેવો માણસ ડરી જશે, અને આ જ્ઞાનીની શું છે કે નિર્ભય બનાવે છે કે હું કેવો છું? એક હું પરમાત્મા છું. કોઈને શબ્દો પહેલાં અરે આવ શું આ ગપ્પા શું મારો એમ થતું હશે. આ પહેલું પાયાથી એમ પહેલો શું કર, નક્કી કર, નિર્ણય કર, અને તો અનુભવ સુધી પહોંચીશ. નક્કી કર, નિર્ણય કર, આમ શું ફરક લાગે છે? ખરે એક જ છે બધું. પહેલાં જીનવાણી ગુરુવાણીથી પહેલાં નક્કી કર, એમાં હજી ઉપાદાન નિમિત્તનો સંબંધ દેખાડે છે. અને નિર્ણયમાં પોતે પોતાથી નિર્ણય કરે છે, એમાં ભલે પૂર્વે છે જ્ઞાનીનું ને જીનવાણીનું, પણ હવે નિર્ણયમાં કોનું કામ કરે છે? પોતાનું જ જ્ઞાન, ભલે અનુમાનમાં છે પણ હજી પ્રત્યક્ષ ને, પણ ઓલામાં તો એક નિમિત્તની એમની સાપેક્ષતા, અહીંયા પોતાથી આખો પોતે નિર્ણય. અને એ નિર્ણયની દ્રઢતામાં અનુભવ સુધી પહોંચી શકે છે. તો જ્ઞાનીઓની આવે છે આમાં, આપણે કદાચ પૂજામાં બોલે, નિજ નાદ ગર્જિત ધૈર્ય નિર્જિત મંદરો રે પ્રભુ, સન્માર્ગદર્શી બોધિદાતા પૂજા છે ને એમાં આવે છે. હવે કે ભગવાને નિજ નાદક દર્જિત ધૈર્ય નિર્જિત, જીવોને ધૈર્ય બંધાય. ભગવાનની વાણી એને આવે છે, ભગવાનની વાણી કેવી હોય? મેઘ સમાન. પણ બારમાં મેઘ જેમ બહુ આવે એ તો ઘણા કેવા હોય છે, એ એટલે બહુ ભય કરતા હોય. પણ આ કેવા હોય છે? ધૈર્ય નિર્જિત, જીવોને ધૈર્ય બંધાય. તો જ્ઞાનીની વાણી કેવું છે? આપણને નિર્ભય નિસંગ બનાવે. તો તેમ નિર્મળ તત્વનો સ્પષ્ટ ઉદ્દેશ, ફરીથી પહેલાં કોણ છે? પાંચમી ગાથામાં આખી એક આત્માની વ્યાખ્યા શું કરી? પાંચમી ગાથામાં એટલે એક બધા શબ્દો તો કાંઈ યાદ રાખવા મુશ્કેલ છે. નિર્મળ વિજ્ઞાન ઘન જે આત્મા, પછી એમાં આવે છે અંતરનિમગ્ન. પે ક્યાંક વાક્ય તો વિચારી કે શરૂઆત જ આચાર્ય દેવ સેનાથી કરે, તું કેવો છો? નિર્મળ વિજ્ઞાનગણ અહીંથી શરૂઆત જ એ ત્યાં શરીરવાળો છું ને કાં તો બીજા સંયોગવાળો રાગી છું ને દ્વેષ. મૂળ તત્વ શું છે અહીંયા? એ નિર્મળ તત્વનો સ્પષ્ટ ઉપદેશ. આ એની દ્રઢતાની અંદર એને જીરવવા, એટલે તું તારા શ્રદ્ધા જ્ઞાનમાં સ્વીકારજે. એમ ન કરતો અત્યારના તો અમે તો સાવ પામર છીએ, અમે તો સંસારી છીએ, અમે તો આ છીએ. એક ભૂલી જા, એકવાર ભૂલી જા, જે ગુરુવાણી જીનવાણીમાં તને મૂળ તત્વ સુધી લઈ જાય એનો એકવાર. શું જ્ઞાનીઓને અમૃત ચંદ્રાચાર્ય દેવને ખબર નહોતી કે આ જે સમયસર વાંચશે એ કેવો હશે? ભગવાન થયેલો, સિદ્ધ ભગવાન થયેલો હશે એ મુનિરાજ હશે? અરે અત્યંત અપ્રતિબુદ્ધને સમજાવવા માટે કહે છે અને છતાં કહે છે તું ભગવાન આત્મા છો. 38 ગાથામાં આવે છે ને, કેવો હતો જીવ? અનાદિ મોહરૂપ અજ્ઞાનને કારણે અત્યંત અપ્રતિબદ્ધ, જેવતને અત્યંત અજ્ઞાની. અને તેને કોણ મળે છે? વિરક્ત ગુરુ મળે છે અને એના દ્વારા નિરંતર સમજાવવામાં આવે છે. અને પછી કહે છે પોતાના પરમેશ્વરને ભૂલી ગયો, તેમાં એવો શબ્દ વાપરો છે પોતાના. ઓલામાં બધામાં ભગવાન આત્મા કીધું છે 38માં. તો આચાર્યદેવને ખબર નહીં હોય કે આ તો હમણાં તમે એને કેવો કહો છો? અત્યંત અપ્રતિબુદ્ધ. અને હવે કેવો કહો છો? પોતાનો પરમેશ્વર. અરે આચાર્યદેવના જ્ઞાનમાં તારી પર્યાયમાં આવી હિંતા હોવા છતાં પર્યાયની રહિત સ્વભાવમાં પરમેશ્વરતા દેખાય. તો તું તો એને સ્વીકારજે. જોકે ત્યાં એવો જ જીવ લીધો છે, એવો પોતાને એને જાણીને અને એને સ્વીકારીને પછી અનુભૂતિ થાય છે. એ 38 ગાથા સમયસારના શ્રોતાને શિષ્યને અનુભૂતિ થતાં કેવો આત્મા જણાનો એનું વર્ણન છે. આચાર્યદેવનું નથી વર્ણન, શિષ્યનું છે કે જેને વાણી મળી છે અને એને થયું તો કેવો આત્મા. એમાં એક એક શબ્દનો અર્થ છે, હું એટલે કોણ એની પણ વ્યાખ્યા. પછી એક શું, શુદ્ધ શું, દર્શનાનમય શું અને અરૂપી એક એકના. અને ફરી સરસ કે આ બાહ્ય પદાર્થો પોતપોતાની સામર્થ્ય સ્ફુરાયમાન મને છે. પૂતગલ પૂતગલની વિશેષતા છે દરેક દ્રવ્ય, અને છતાં મને ભાવકપણે કે જ્ઞેયપણે ફરીથી મને ઉત્પન્ન મોહ કરાવે એવું નથી. પંચમારાના શ્રોતાની આટલી દ્રઢતા છે, દરેક એવું દેખાય છે મને, પણ ભાવકપણે એટલે એ નિમિત્ત બનીને મારામાં મોહ ઉત્પન્ન થાય. 36 અને 37 ગાથા છે. 36 ભાવક ભાવથી વેદનાન છે અને 37 જ્ઞેય ભાવ. તો હવે કહે છે મને જણાય છે, પણ મને ભાવકપણે કે જ્ઞેયપણે મને ફરીથી મોહ ઉત્પન્ન કરાવે એવું રહ્યું નથી. શા માટે? શા માટે? ફરીથી અંકુર ઉત્પન્ન ન થાય એવો મોહનો નાશ કરીને મને મહાન જ્ઞાન પ્રકાશ થયો છે. શું સામર્થ્ય છે? શબ્દ શું વાપરો? અંકુર ઉત્પન્ન ન થાય મોહનો. અરે આ આ શું છે? સમયસારના કહેનારા આચાર્ય અને એના શ્રોતા છે. જીવનમાં સમયસારના શ્રોતા બનવું એ પણ પરમ સૌભાગ્ય હોવો છે. પુરુષાર્થી જીવો, અરે ઉદય સામે કોઈ સરેન્ડર ન થાય. ઉદય સામે કે તારી તાકાત કરજે, મારી પાસે જ્ઞાયક છે. તો એની સુંદર વાત, ચલો ગુરુદેવ શ્રી કહે આ જીરવા માટે શું કરવું પડશે? ઉત્તમ પાત્રતા. ફરીથી શું આવ્યું આમાં? ઉપાદાન નિમિત્ત શું આવ્યું? આપણે આગળ લીધું હતું ને, પહેલાં નિમિત્ત ઉપાદાન, છેલ્લે શું હતું? સાચા ગુરુ મળી શું આવ્યું? તો નિમિત્ત. હવે અહીંયા શું ઉપાદાન નિમિત્ત શું આવ્યું? નિર્મળ તત્વનો ઉપદેશ મળે છે એ નિમિત્ત છે, અને પોતાની પાત્રતા જાગે છે એ પોતાની ઉપાદાન છે. તો એને જીરવવા માટે ઉત્તમ પાત્રતા મહાયોગે અવસર મળ્યો છે. સ્વભાવની અત્યંત મહિમા રૂચિ દ્વારા આપણી પાત્રતાને આપણે જાગૃત કરશું તો આપણી કાર્યની સિદ્ધિ અલ્પકાળમાં થયા વગર.
આનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ.